એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર નજર કરવાના છીએ જેણે ખરેખર કામ અને જીવન વિશેની આપણી ઘણી માન્યતાઓ પર સવાલ ઉભા કર્યા છે.
હા, ટિમોથી ફેરિસનું ધ 4-આવર વર્ક વીક.
બરાબર, અઠવાડિયામાં ફક્ત 4 કલાક કામ, શું લાગે છે, શક્ય છે આવું?
હા હા, જો શીર્ષક જ એવું છે કે ચોંકી જવાય, અને કદાચ આમ શબ્દશઃ 4 કલાક એવું ના પણ હોય, પણ એની પાછળનો જે વિચાર છે ને એ ખરેખર ક્રાંતિકારી છે. પુસ્તક કહે છે કે આપણે પેલી 9-5ની ઘટમાળમાં પીસાઈ જવાની જરૂર નથી, આખી જિંદગી બસ નિવૃત્તિની રાહ જોવાની. ના,
સાચી વાત,
જીવન અત્યારે જીવી શકાય આપણી શરતો પર.
અને મને લાગે છે કે આજના સમયમાં આ બહુ જ રેલેવન્ટ છે. પેલું વર્ક લાઈફ બેલેન્સ એ કેટલો મોટો પડકાર છે બધા માટે.
બિલકુલ, બધાને જોઈએ છે ઓછો સમય, વધુ કામ, વધુ સ્વતંત્રતા અને કંઈક અર્થપૂર્ણ જીવન.
હા, તો ચાલો ને આ લાઈફસ્ટાઈલ ડિઝાઇનનો જે આઈડિયા છે એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. પહેલાં તો આ વિચાર પાછળ જે માણસ છે, ટિમોથી ફેરિસ, એમના વિશે થોડી વાત કરીએ. એ પોતે પણ જરા હટકે છે નહીં, કોઈ આમ પરંપરાગત બિઝનેસ ગુરુ જેવા તો નથી જ?
ના ના, બિલકુલ નહીં. એ તો પોતાને હ્યુમન ગિની પેગ કહેવડાવે છે. હા, ભલે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હોય, પણ એમની ઓળખ એમના પોતાના પર કરેલા પ્રયોગોથી છે. એમણે પેલી સ્પોર્ટ્સ ન્યુટ્રિશન કંપની શરૂ કરેલી.
હા, સાંભળ્યું છે, બ્રેન ક્વિકન.
બરાબર, ખૂબ સફળ થયા, પૈસા કમાયા, પણ અઠવાડિયાના 80-80 કલાક કામ, થાકી ગયા, દુઃખી હતા.
ઓહો, એટલે એમણે પેલી પરંપરાગત સફળતા જોઈ લીધી અને પછી લાગ્યું કે આમાં મજા નથી.
બસ એ જ, આ અનુભવે જ એમને પુસ્તક લખવા પ્રેર્યા. અને એટલે જ આ પુસ્તક ખાલી થિયરી નથી કે ને, ફેરિસે પોતે બધું કરી બતાવ્યું છે. કેવી રીતે કંપનીને ઓટો પાયલટ પર મૂકી, કેવી રીતે એલો વર્ચ્યુઅલ અસિસ્ટન્સ એટલે કે ઓનલાઈન મદદનીશ રાખ્યા, ઓછા કામથી વધુ પરિણામ કેવી રીતે મેળવ્યું, એના સ્ટેપ્સ, સ્ક્રિપ્ટ, ઉદાહરણો બધું જ આપ્યું છે.
એટલે એ સિદ્ધાંતોના રચયિતા પણ છે અને એનું જીવંત ઉદાહરણ પણ.
એકદમ સાચું.
તો પુસ્તકનો મુખ્ય આઈડિયા શું છે? મતલબ કે શું એ ખાલી કામ ટાળવા વિશે જ છે?
ના રે ના, એવું બિલકુલ નથી. મુખ્ય હેતુ છે પેલો લાઇફસ્ટાઇલ ડિઝાઇનનો ખ્યાલ.
લાઇફસ્ટાઇલ ડિઝાઇન?
હા, એટલે કે સમાજે કે પરંપરાએ જે રસ્તો ચિંધ્યો છે એના પર ચાલવાને બદલે આપણે સભાનપણે જાણી જોઈને એવી જીવનશૈલી બનાવીએ જે આપણને શું આપે, સમય, સ્થળ અને આર્થિક સ્વતંત્રતા.
સમય અને સ્થળની સ્વતંત્રતા, વાહ, આ બે શબ્દોમાં જ બહુ વજન છે.
છે જ ને. અને એના માટે ફેરિસ શું કરે છે, એ સફળતાની વ્યાખ્યા જ બદલી નાખે છે.
કેવી રીતે?
એ એબ્સોલ્યુટ ઇન્કમ એટલે કે તમે કુલ કેટલું કમાઓ છો એના કરતા રિલેટિવ ઇન્કમ પર વધુ ભાર મૂકે છે.
રિલેટિવ ઇન્કમ એ શું છે?
એટલે કે તમે કલાક કામ કરીને કેટલું કમાઓ છો. એમનું કહેવું છે કે સમજો કે કોઈ મહિને 1,00,000 કમાય,
હા,
પણ 80 કલાક કામ કર્યો અઠવાડિયાના,
બાપરે,
એના કરતા બીજો કોઈ છે જે 50,000 જ કમાય છે પણ અઠવાડિયાના ફક્ત 10 કલાક કામ કરે, તો કોણ વધુ ધનવાન?
પેલો બીજો જ ને, સમય તો બચે એની પાસે.
બસ એ જ, એમની પાસે સમય છે, સ્વતંત્રતા છે, એ છે સાચી સંપત્તિ. આ વિચારવાની રીત બદલી નાખે છે
ખરેખર. એટલે સંપત્તિ એટલે ફક્ત પૈસા નહીં,
હા,
પણ સમય અને ગતિશીલતાનું કોમ્બિનેશન.
બરાબર. અને આ સ્વતંત્રતા મેળવવા માટે પુસ્તકમાં એક સરસ ફ્રેમવર્ક છે, DEAL.
ડીલ.
હા, DEAL. ડી એટલે ડેફિનેશન,
વ્યાખ્યા.
ઈ એટલે એલિમિનેશન, નિવારણ. એ એટલે ઓટોમેશન, સ્વચાલન. અને એલ એટલે લિબરેશન,
મુક્તિ.
ઓકે, DEAL. આ 4 પગલાંથી કોઈ પણ પોતાની મનગમતી લાઇફસ્ટાઇલ તરફ વધી શકે છે.
વાહ, DEAL. લાગે છે આ 4 અક્ષરોમાં બહુ જ ઊંડાણ છે. ચલો એક પછી એક જોઈએ. શરૂઆત કરીએ ડી ડેફિનેશનથી. શું છે આમાં?
ડેફિનેશન એટલે સૌથી પહેલા તો આપણી જૂની માન્યતાઓ તોડવી પડે.
કેવી માન્યતાઓ?
જેમ કે નિવૃત્તિ જ જીવનનું છેલ્લું ધ્યેય છે, અથવા જેટલા વધુ કલાક કામ કરો એટલા વધુ સફળ. ફેરિસ કહે છે, ભૂલી જાઓ આ બધું, નવા નિયમો બનાવો, એવા નિયમો જે તમારી સ્વતંત્રતાને પહેલું સ્થાન આપે.
પણ આ જૂની માન્યતાઓ એમને તોડવી ક્યાં સહેલી છે? ડર લાગે ને કે કંઈક ખોટું થઈ ગયું તો?
બહુ સાચી વાત કરી. અને એટલે જ આ વિભાગનો મને લાગે છે સૌથી પાવરફુલ ભાગ છે, ફિયર સેટિંગની એક્સરસાઇઝ.
ફિયર સેટિંગ, ડરને સેટ કરવો.
હા, એટલે કે ડરનો સામનો કરવો. આપણે કેવું છે કે મોટા ભાગે કોઈ અસ્પષ્ટ ડરને કારણે જ અટકી જઈએ છીએ.
બરાબર.
ફિયર સેટિંગમાં શું કરવાનું? તમે સ્પષ્ટપણે વિચારો કે સૌથી ખરાબ શું થઈ શકે, પછી વિચારો કે એને રોકવા શું કરી શકાય, અને જો કદાચ એ થઈ જાય તો નુકસાન કેવી રીતે ભરપાઈ કરશો એની યોજના બનાવો.
ઓ, એટલે ડરને આમ ખુલ્લો પાડી દેવાનો અને નાનો અને મેનેજેબલ બનાવવાનો. ઇન્ટરેસ્ટિંગ. બીજું શું છે ડેફિનેશનમાં?
બીજું છે ડ્રીમ લાઇનિંગ.
ડ્રીમ લાઇનિંગ,
હા, આપણા બધાના સપના હોય ને, દુનિયા ફરવી છે, કોઈ નવી સ્કિલ શીખવી છે.
હા, હોય જ.
પણ એ કેવા લાગે? અવાસ્તવિક. ડ્રીમ લાઇનિંગમાં તમે આ સપનાઓને એકદમ સ્પષ્ટ લક્ષ્યોમાં ફેરવો છો અને એનો ચોક્કસ માસિક ખર્ચ ગણો છો.
ખર્ચ સપનાનો?
હા, દાખલા તરીકે તમારે 6 મહિના માટે થાઇલેન્ડ જઈને રહેવું છે, તો એનો વિઝા, ફ્લાઇટ, રહેવાનો, ખાવા પીવાનો અંદાજિત ખર્ચ કેટલો થાય એ ગણો.
અચ્છા.
આનાથી શું થાય? સપના પેલું ક્યારેક કરીશુંમાંથી આટલા પૈસા ભેગા થાય એટલે કરી શકીએ જેવા નક્કર બની જાય.
વાહ, સપનાનું પણ બજેટિંગ! આ તો ખરેખર વ્યાખ્યા બદલવા જેવી વાત થઈ. સરસ. ચાલો હવે બીજા પગલા પર જઈએ. ઇલિમિનેશન, નિવારણ, આ શાના વિશે છે?
ઇલિમિનેશન એટલે બધું બિનજરૂરી દૂર કરવું, એ સમય બગાડતા કામ હોય કે પછી મગજ ખરાબ કરતી માહિતી. અહીં બે બહુ ફેમસ સિદ્ધાંતો કામ લાગે છે. પહેલો 80-20નો નિયમ, પેરેટોનો સિદ્ધાંત.
હા હા, એ તો ખબર છે. 80% પરિણામ 20% પ્રયત્નોથી આવે.
બસ એ જ. ફેરિસ કહે છે કે પહેલા તો એ 20% કામ અથવા તો એ 20% ગ્રાહકોને ઓળખો જે તમને 80% ફાયદો કરાવે છે.
બરાબર.
અને બસ એના પર જ ધ્યાન આપો. બાકીના 80% કામ જે ખાલી 20% જ પરિણામ આપે છે એને શું કરવાનું? કાં તો છોડી દો, ઓછા કરો, અથવા
કોઈ બીજાને સોંપી દો.
અને એ જ રીતે સમસ્યાઓનું પણ. કઈ 20% વસ્તુઓ તમારી 80% સમસ્યાઓનું કારણ છે એને શોધીને દૂર કરો.
બરાબર. અને બીજો સિદ્ધાંત કયો હતો?
એ છે પાર્કિન્સનનો નિયમ.
પાર્કિન્સનનો નિયમ,
હા. એ કહે છે કે વર્ક એક્સપેન્ડ્સ સો એઝ ટુ ફિલ ધ ટાઈમ અવેલેબલ ફોર ઇટ્સ કમ્પ્લીશન.
ઓકે. મતલબ
કે કોઈ કામ પૂરું કરવા માટે તમે જેટલો સમય આપશો ને એટલો સમય લઈ જ લેશે.
એમ.
હા, જો તમે કોઈ રિપોર્ટ માટે 1 અઠવાડિયું આપો તો એ 1 અઠવાડિયું ચાલશે, પણ જો તમે એ જ કામ માટે 2 દિવસ આપો તો બની શકે કે એ 2 દિવસમાં જ પતી જાય.
એટલે જાણે જોઈને કામને ઓછો સમય આપવાનો જેથી ફોકસ વધે અને ફટાફટ પતે.
એકદમ ટૂંકી અને આમ જરા એગ્રેસિવ ડેડલાઇન રાખો. આ સિવાય એલિમિનેશનમાં પેલી લો ઇન્ફોર્મેશન ડાયટ પણ છે.
લો ઇન્ફોર્મેશન ડાયટ, ઓછી માહિતી ખાવાની?
હા હા, એવું જ કંઈક. એટલે કે બિનજરૂરી સમાચાર, સોશિયલ મીડિયા ફીડ્સ, વારે વારે ઈમેલ ચેક કરવું, આ બધા પર કાપ મૂકો. આ સતત માહિતીનો જે મારો ચાલે છે ને એ આપણું ધ્યાન બહુ ભટકાવે છે. ફેરિસ તો પસંદગીયુક્ત અજ્ઞાનતાની વાત કરે છે, સિલેક્ટિવ ઇગ્નોરન્સ.
બાપરે, આ થોડું અઘરું લાગે છે, ખાસ કરીને અત્યારે જ્યારે બધા કનેક્ટેડ છે. પણ મુદ્દો સમજાયો. ધ્યાન અને સમય બચાવવા હોય તો કડક થવું પડે. ચાલો ત્રીજું પગલું, એ ઓટોમેશન, સ્વચાલન. આ શું છે?
ઓટોમેશનનો મુખ્ય હેતુ છે એવી સિસ્ટમ બનાવવી જે તમારા એક્ટિવ સમય વગર પણ આવક પેદા કરે.
ઓકે.
આના 2 મુખ્ય ભાગ છે. 1, જીવનનું આઉટસોર્સિંગ, અને બીજું મ્યુઝ બનાવવું.
જીવનનું આઉટસોર્સિંગ એ વળી શું?
એટલે તમારા અંગત અને વ્યાવસાયિક કામો જે સમય તો લે છે પણ બહુ મહત્વના નથી એ બીજા કોઈને સોંપી દેવાના.
કોને?
ખાસ કરીને ઓછા ખર્ચવાળા દેશોમાંથી વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ હાયર કરવાના.
વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ એટલે ઓનલાઈન મદદનીશ.
હા, જેમ કે તમારી ફ્લાઇટ બુક કરી આપે, કંઈક રિસર્ચ કરી આપે, ઇમેઇલ ફિલ્ટર કરી આપે, સોશિયલ મીડિયા સંભાળી લે, આવા બધા કામ. પુસ્તકમાં VA કેવી રીતે શોધવા, ટ્રેન કરવા, મેનેજ કરવા એની પૂરી ગાઈડ છે.
એટલે જાણે તમારો પર્સનલ આસિસ્ટન્ટ પણ વર્ચ્યુઅલ. અને પેલું મ્યુઝ શું હતું?
મ્યુઝ એ ફેરિસનો શબ્દ છે, એક એવા ઓટોમેટેડ બિઝનેસ માટે જે નિષ્ક્રિય આવક એટલે કે પેસિવ ઇન્કમ પેદા કરે.
પેસિવ ઇન્કમ એટલે આપણે કામ ના કરીએ તો પણ પૈસા આવે.
લગભગ એવું જ. આ સામાન્ય રીતે કોઈ નિશ પ્રોડક્ટ કે સર્વિસ હોય, એટલે કે કોઈ ચોક્કસ વર્ગ માટેનું ઉત્પાદન કે સેવા.
દાખલા તરીકે
કોઈ ઈ બુક હોય, ઓનલાઈન કોર્સ હોય, કે પછી કોઈ ખાસ પ્રકારનું ફિઝિકલ પ્રોડક્ટ હોય જે ડ્રોપશિપિંગથી વેચી શકાય. આ બધામાં વેચાણ અને ડિલિવરી મોટાભાગે ઓટોમેટિક થઈ શકે.
પણ આવો બિઝનેસ શરૂ કરવો હોય તો મોટો પડકાર કહેવાય ને?
હા, કહેવાય. પણ ફેરિસ અહીં પણ સ્માર્ટ રસ્તો બતાવે છે. માઇક્રો ટેસ્ટિંગ.
માઇક્રો ટેસ્ટિંગ?
હા, એટલે કે કોઈ પ્રોડક્ટ બનાવવામાં કે મોટો સ્ટોક ખરીદવામાં પૈસા રોકતા પહેલા સાવ ઓછા ખર્ચે ચેક કરી લો કે બજારમાં એની માંગ છે કે નહીં.
કેવી રીતે?
એક સિમ્પલ વેબસાઇટ બનાવો, થોડી ઓનલાઈન જાહેરાત ચલાવો અને જુઓ કે લોકો ખરીદવા માટે ક્લિક કરે છે કે નહીં. જો સારો રિસ્પોન્સ મળે તો જ આગળ વધો.
ઓહ, એટલે પહેલા પાણી માપી લેવાનું. આનાથી નિષ્ફળતાનું જોખમ ઘટી જાય.
બરાબર.
આ તો ખરેખર ઉદ્યોગ સાહસિકો માટે બહુ કામનું છે. સારું, હવે છેલ્લું પગલું, એલ, લિબરેશન, મુક્તિ. આ લાગે છે સ્વતંત્રતાનો અંતિમ તબક્કો.
હા, લિબરેશન એટલે ભૌગોલિક બંધનો તોડવા. જો તમે નોકરી કરતા હો તો રિમોટ વર્ક માટે વાત કરવી,
ઘરેથી કે ગમે ત્યાંથી કામ કરવાની છૂટ.
હા, પુસ્તકમાં એના માટે પણ સ્ક્રિપ્ટ અને સ્ટેપ્સ છે. મુખ્ય વાત એ છે કે તમારે સાબિત કરવું પડે કે રિમોટ કામ કરવાથી તમારી પ્રોડક્ટિવિટી ઘટશે નહીં, પણ કદાચ વધશે.
અને જો કંપની ના માને તો? જો રિમોટ વર્ક શક્ય ના બને તો?
તો જો તમારી પાસે પેલું મ્યુઝ જેવું આવકનું સાધન તૈયાર થઈ રહ્યું હોય તો પછી નોકરી છોડવાનો વિકલ્પ પણ વિચારી શકાય.
ઓકે.
અને પછી આવે છે સૌથી રોમાંચક આઈડિયા, મિની રિટાયરમેન્ટ્સ.
મિની રિટાયરમેન્ટ્સ, નાની નિવૃત્તિઓ. નિવૃત્તિ તો એક જ વાર હોય ને છેલ્લે.
ફેરિસ કહે છે શા માટે 65 વર્ષે રિટાયર થવાની રાહ શુતામ જોવાની. એના બદલે જીવન દરમિયાન જ 1 મહિનો, 6 મહિના કે તેથી વધુ લાંબા બ્રેક લો.
વચ્ચે વચ્ચે?
હા. આ સમયનો ઉપયોગ કરો મુસાફરી કરવા, કોઈ નવી સ્કિલ શીખવા, પરિવાર સાથે રહેવા, કોઈ શોખ પૂરો કરવા.
અરે વાહ, આ તો ખરેખર ક્રાંતિકારી વિચાર છે. પણ આ બધા માટે પૈસા ક્યાંથી લાવવાના?
અહીં પેલો જીઓ આર્બિટ્રેજનો કોન્સેપ્ટ કામ લાગે.
જીઓ આર્બિટ્રેજ?
હા, મતલબ કે જો તમારી આવક ડોલર કે યુરો જેવા મજબૂત ચલણમાં હોય, દાખલા તરીકે તમારા ઓનલાઈન બિઝનેસ મ્યુઝથી, તો તમે ભારત, થાઈલેન્ડ કે દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં જ્યાં રહેવાનો ખર્ચ ઓછો છે ત્યાં રહીને એ પૈસાથી વધારે સારી રીતે જીવી શકો. તમારા પૈસાની ખરીદ શક્તિ વધી જાય.
અચ્છા, સમજાયું. એટલે ઓછા ખર્ચાવાળી જગ્યાએ રહીને વધુ મજા કરવાની.
બરાબર.
આ ડીલ ફ્રેમવર્ક ખરેખર એક આખી સિસ્ટમ જેવું લાગે છે. માન્યતાઓ બદલવાથી શરૂ કરીને છેક જીવનભરની મુસાફરી અને અનુભવો સુધી. જો આપણે ટૂંકમાં કહેવું હોય તો આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું ગણાય?
મને લાગે છે 3-4 મુખ્ય સંદેશા છે. પહેલો અને સૌથી અગત્યનો, સંપત્તિની નવી વ્યાખ્યા.
હા,
સાચી સંપત્તિ ખાલી પૈસા નથી, પણ સમય અને ગતિશીલતા છે. મતલબ કે તમે ક્યાં અને ક્યારે કામ કરો છો એની સ્વતંત્રતા. પેલી રિલેટિવ ઇન્કમ પર ફોકસ કરો.
બરાબર. બીજો કયો સંદેશ?
બીજો, પેલી વિલંબિત જીવન યોજનાને પડકાર. એટલે કે આખી જિંદગી બસ મહેનત કરો અને પૈસા બચાવો નિવૃત્તિ માટે. આ જૂની અને જોખમી સ્ટ્રેટેજી છે. જીવન અત્યારે જીવવા માટે છે. પેલી મિની રિટાયરમેન્ટ્સ દ્વારા જીવનભર અનુભવો માણો, રાહ ના જોવો.
સાચી વાત. અને ત્રીજો?
ત્રીજો, અસરકારકતા વી કાર્યક્ષમતા, ઇફેક્ટિવનેસ વર્સિસ એફિશિયન્સી. ખાલી વધુ કામ કરવું કે કામ બરાબર કરવું એ પૂરતું નથી.
તો શું?
સાચા કામ કરવા જે સૌથી વધુ પરિણામ આપે છે, પેલો 80-20 નિયમ, એના પર ધ્યાન આપો અને બાકીનું દૂર કરો. એલિમિનેશન. વ્યસ્ત રહેવું એ કંઈ પ્રોડક્ટિવિટીની નિશાની નથી હોતી.
હા, આ વ્યસ્તતાવાળો મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. આપણે ઘણીવાર વ્યસ્ત દેખાવામાં જ સફળતા માની લઈએ છીએ.
બિલકુલ. અને ચોથો સંદેશ કહીશ, ડર પર કાબૂ મેળવવો. મોટાભાગના લોકો બદલાવથી ડરે છે, પણ પેલી ફિયર સેટિંગ જેવી ટેકનિકથી ડરને સમજી શકાય, એને મેનેજ કરી શકાય. ડર મોટે ભાગે આપણા મનમાં જ મોટો હોય છે.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો પણ છે જે આમ યાદ રહી જાય, મગજમાં ચોંટી જાય એવા. કોઈ એવા ખાસ વિચારો ધ્યાનમાં આવે છે?
હા, એક તો પેલું કે વ્યસ્તતા એ આળસનું જ એક સ્વરૂપ છે.
ઓ,
આળસુ વિચારસરણી અને અંધાધૂંધ ક્રિયા. આ ખરેખર ચોંકાવનારું છે કે ને. આપણે જે વ્યસ્તતાને ગૌરવ માનીએ એ કદાચ સ્પષ્ટ વિચારના અભાવની નિશાની હોય.
બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો એ ડર વિશેનો હતો.
હા, પેલું જે કામ કરતા આપણને સૌથી વધુ ડર લાગે છે તે જ કામ કરવાની આપણને સૌથી વધુ જરૂર હોય છે. જાણે ડર આપણને દિશા બતાવી રહ્યું છે કે ભાઈ અહીં તારા ગ્રોથની તક છે, કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાની પ્રેરણા આપે છે.
અને પેલો ન્યૂ રિચનો કોન્સેપ્ટ?
હા, ન્યૂ રિચ એ લોકો છે જેઓ ભવિષ્ય માટે જીવન ટાળવાને બદલે અત્યારે જ સમય અને ગતિશીલતાનો ઉપયોગ કરીને વૈભવી જીવનશૈલી જીવે છે.
અને અહીં વૈભવી એટલે મોંઘી ગાડીઓ કે બંગલા નહીં.
ના ના, અહીં વૈભવી એટલે અનુભવો, સ્વતંત્રતા, પસંદગી. આખી વાત જ પેલી પૈસાવાળી સંપત્તિની વ્યાખ્યાને ઊંધી કરી નાખે છે.
આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે છે, પણ શું આ વિચારો ખરેખર વાસ્તવિક જીવનમાં લાગુ પડે, ખાસ કરીને આપણે ત્યાં ભારતમાં?
કેમ નહીં, ચોક્કસ પડે, કદાચ થોડા ફેરફાર સાથે. જેમ કે બિઝનેસમાં પેલો 80-20નો નિયમ, કયા ગ્રાહકો કે પ્રોજેક્ટ્સ વધુ ફાયદો આપે છે કે પછી કયા વધુ માથાનો દુખાવો આપે છે એ ઓળખી શકાય.
હા, એ તો કરી શકાય.
પેલું ટાસ્ક બેચિંગ પણ, જેમ કે દિવસમાં અમુક નક્કી કરેલા સમયે જ ઈમેલ કે વોટ્સએપ ચેક કરવા, એ અપનાવી શકાય.
અને અંગત જીવનમાં પેલું ફિયર સેટિંગ?
હા, કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં નોકરી બદલવી, શહેર બદલવું, લગ્ન કરવા, આ ફિયર સેટિંગની કસરત બહુ જ કામ લાગે. ડરનું એનાલિસિસ કરવાથી ક્લેરિટી આવે છે.
સાચી વાત.
અને પેલી લો ઇન્ફોર્મેશન ડાયટ પણ ટ્રાય કરી શકાય. એક અઠવાડિયું ખાલી સમાચાર અને સોશિયલ મીડિયાથી દૂર રહીને જુઓ તો ખરા કેવું લાગે છે.
અને વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ કે પેલું મ્યુઝ, એ બધું ભારતમાં કેટલું શક્ય છે?
વર્ચ્યુઅલ અસિસ્ટન્ટનો ટ્રેન્ડ તો હવે ભારતમાં પણ વધી રહ્યો છે. ઘણા ફ્રીલાન્સર્સ અને એજન્સીઓ છે જે આ સર્વિસ આપે છે. નાના બિઝનેસ ઓનર્સ માટે આ બહુ ઉપયોગી થઈ શકે.
અને મ્યુઝ?
મ્યુઝ બનાવવું કદાચ થોડું વધુ ચેલેન્જિંગ હોઈ શકે, પણ ઈ કોમર્સ અને ઓનલાઈન એજ્યુકેશન જે રીતે વધી રહ્યું છે એ જોતાં શક્યતાઓ તો છે જ. જો તમારી પાસે કોઈ ખાસ નોલેજ કે નિશ પ્રોડક્ટ હોય તો શરૂઆત નાના પાયે કરી શકાય.
એટલે મુખ્ય વાત એ છે કે આ પુસ્તક આપણને આમ ડિફોલ્ટ સેટિંગ્સ પર ચાલવાને બદલે સવાલ પૂછવા માટે પ્રેરે છે.
બરાબર.
પોતાની લાઇફસ્ટાઇલ જાતે ઘડવા માટે શું આ જરૂરી છે, શું આ કોટોમેટ થઈ શકે, શું આનાથી મને વધુ સ્વતંત્રતા મળશે, એવા સવાલો.
એકદમ. એક માઇન્ડસેટ શિફ્ટની વાત છે, પેસિવ કર્મચારીમાંથી એક્ટિવ જીવનના સીઈઓ બનવાની.
આખી ચર્ચા પછી મને વ્યક્તિગત રીતે સૌથી વધુ એ વિચાર સ્પર્શી ગયો કે નિવૃત્તિ એ કોઈ છેલ્લું સ્ટેશન નથી,
હા,
પણ જીવનભર લઈ શકાય એવા મિની રિટાયરમેન્ટ્સનો સમૂહ હોઈ શકે. આખી જિંદગી રાહ જોવાને બદલે અનુભવોને વહેલા અને વારંવાર માણવાનો આઈડિયા ખરેખર બહુ ગમ્યો.
અને મને પેલું 80-20 અને પાર્કિન્સન લોનો કોમ્બિનેશન બહુ ગમ્યો. ઓછામાં વધુ પરિણામ.
હા, એ પણ બહુ પ્રેક્ટિકલ છે.
આપણે ઘણીવાર ખોટી વસ્તુઓ પર વધુ મહેનત કરતા હોઈએ છીએ, ખરું ને? જે ખરેખર મહત્વનું છે એને ઓળખવું, એના પર ધ્યાન આપવું અને બાકીનું છોડી દેવું, આ શીખ તો જીવનના દરેક પાસામાં કામ લાગે.
તો છેલ્લે એમ કહી શકાય કે ધ 4-hour વર્ક વીક ભલે નામ પ્રમાણે 4 કલાક કામ કરવાની ગેરંટી ના આપે,
હા હા,
પણ એ ચોક્કસ આપણને આપણી પ્રાથમિકતાઓ, આપણો સમય અને આપણા જીવનની લગામ પોતાના હાથમાં લેવા માટે જબરદસ્ત પ્રેરણા આપે છે. સ્વતંત્રતા શક્ય છે જો આપણે એની વ્યાખ્યા બદલીએ અને એને મેળવવા માટે સ્માર્ટલી કામ કરીએ.
સાચી વાત. એ એક બ્લુપ્રિન્ટ જેવું છે, પરંપરાગત ધારણાઓમાંથી બહાર નીકળીને, ટેકનોલોજી અને ગ્લોબલાઇઝેશનનો ફાયદો ઉઠાવીને પોતાના સપનાનું જીવન જીવવા માટેની એક રીત.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.